Om Shanti. Good morning. સોળમી એપ્રિલ 2025 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, પોતાની અવસ્થા જુઓ. મારું એક બાપથી જ દિલ લાગે છે કે કોઈ કર્મ સંબંધોથી દિલ લાગેલું છે? મીઠા બાળકો, પોતાની અવસ્થા જુઓ. મારું એક બાપથી જ દિલ લાગે છે કે કોઈ કર્મ સંબંધોથી દિલ લાગેલું છે? પ્રશ્ન છે, પોતાનું કલ્યાણ કરવા માટે કઈ બે વાતોનો પોતાને દરરોજ જોવો જોઈએ? ઉત્તર છે, યોગ અને ચલન. યોગ અને ચલનનો પોતામેલ રોજ જુઓ, તપાસ કરો. કોઈ ડિસસર્વિસ અર્થાત કુસેવા તો નથી કરી? સદૈવ પોતાના દિલથી પૂછો, અમે કેટલું બાપને યાદ કરીએ છીએ? પોતાનો સમય કયા પ્રકારે સફળ કરીએ છીએ? બીજાને તો નથી જોતા, કોઈના નામ રૂપથી દિલ તો નથી લાગેલું? ઓમ શાંતિ. આ કોણે કહ્યું? બેહદના બાપે કહ્યું કે આત્માઓ, હે આત્માઓ, પ્રાણી એટલે આત્મા કહે છે, આત્મા નીકળી ગઈ એટલે પ્રાણ નીકળી ગયા. હવે બાપ સન્મુખે બેસી સમજાવે છે, હે આત્માઓ, યાદ કરો, ફક્ત આ જન્મને નથી જોવાનો, પરંતુ જ્યારથી તમે તમો પ્રધાન બન્યા છો તો સીડી નીચે ઉતરતા ઉતરતા પતિત બન્યા છો, તો જરૂર પાપ કર્યા હશે. હવે સમજણની વાત છે, કેટલા જન્મ જન્માંતરના પાપ માથા પર રહેલા છે, આ કેવી રીતે ખબર પડે? પોતાને જોવાનું છે, અમારો યોગ કેટલો લાગે છે. બાપની સાથે જેટલો સારો યોગ લાગશે એટલા વિકર્મ વિનાશ થશે. બાપે કહ્યું છે કે મને યાદ કરો તો ગેરંટી અર્થાત ખાતરી છે, તમારા વિકર્મ વિનાશ થશે. પોતાના દિલમાં અંદર દરેક જુએ, અમારો બાપની સાથે કેટલો યોગ રહે છે. જેટલો આપણે યોગ લગાવશું, પવિત્ર બનશું, પાપ કપાતા જશે, યોગ વધતો જશે. પવિત્ર નહીં બનો તો યોગ પણ લાગશે નહીં. એવા પણ ઘણા છે જે આખા દિવસમાં 15 મિનિટ પણ યાદમાં નથી રહેતા. પોતાનાથી પૂછવું જોઈએ, મારું દિલ શિવ બાબાથી છે કે દેહધારીથી છે? કર્મ સંબંધીઓ વગેરેથી છે? માયા તોફાનમાં તો બાળકોને લાવશે જ ને. સ્વયં પણ સમજી શકે છે મારી અવસ્થા કેવી છે. શિવ બાબાથી દિલ લાગે છે કે કોઈ દેહધારીથી છે? તો કર્મ સંબંધીઓ વગેરેથી છે તો સમજવું જોઈએ, અમારા વિકર્મ બહુ જ છે જે માયા ખાડામાં નાખી દે છે. સ્ટુડન્ટ અંદરમાં સમજી શકે છે અમે પાસ થઈશું કે નહીં, સારી રીતે ભણીએ છીએ કે નહીં, નંબરવાર તો હોય છે ને. આત્માને પોતાનું કલ્યાણ કરવાનું છે. બાપ ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન આપે છે. જો તમે પુણ્ય આત્મા બની ઊંચું પદ પામવા ઈચ્છો છો તો તેમાં પવિત્રતા છે ફર્સ્ટ અર્થાત પ્રથમ. આવ્યા પણ પવિત્ર, પાછા જવાનું પણ પવિત્ર બનીને છે. પતિત ક્યારે ઊંચ પદ મેળવી ન શકે. સદૈવ પોતાના દિલથી પૂછવું જોઈએ, અમે કેટલું બાપને યાદ કરીએ છીએ? અમે શું કરીએ છીએ? આ તો જરૂર છે પાછળમાં બેઠેલા વિદ્યાર્થીઓનું દિલ ખાય છે. પુરુષાર્થ કરે છે ઊંચ પદ મેળવવા માટે, પરંતુ ચલન પણ જોઈએ ને. બાપને યાદ કરી પોતાના માથાથી પાપોનો બોજો ઉતારવાનો છે. પાપોનો બોજો સિવાય યાદ આપણે ઉતારી નથી શકતા, તો કેટલો બાપની સાથે યોગ હોવો જોઈએ. ઊંચેથી ઊંચા બાપ આવીને કહે છે, મુજ બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. સમય નજીક આવતો જાય છે, શરીર પર ભરોસો નથી, અચાનક જ કેવા કેવા એક્સિડન્ટ અર્થાત અકસ્માત થઈ જાય છે. અકાળે મૃત્યુની તો ફૂલ સિઝન છે, તો દરેકે પોતાની તપાસ કરી પોતાનું કલ્યાણ કરવાનું છે. આખા દિવસનો પોતામેલ જોવો જોઈએ યોગ અને ચલનનો. અમે આખા દિવસમાં કેટલા પાપ કર્યા, મનસા વાચામાં પહેલા આવે છે, પછી કર્મણામાં આવે છે. હવે બાળકોને રાઇટિયસ અર્થાત સત્ય બુદ્ધિ મળી છે કે આપણે સારા કામ કરવાના છે. કોઈને ડગો તો નથી આપ્યો, ફાલતુ જૂઠું તો નથી બોલ્યા, ડિસસર્વિસ તો નથી કરી. કોઈ કોઈના નામરૂપમાં ફસાય છે તો યજ્ઞ પિતાની નિંદા કરે છે. બાપ કહે છે, કોઈને પણ દુઃખ ન આપો, એક બાપની યાદમાં રહો. આ બહુ જ જબરદસ્ત ફિકરાત મળેલી છે. જો આપણે યાદમાં રહી નથી શકતા તો શું ગતિ થશે? આ સમયે ગફલતમાં રહેશો તો અંતમાં બહુ જ પસ્તાવવું પડશે. આ પણ સમજે છે, જે હલકું પદ પામવાવાળા છે તે હલકું પદ જ પામશે. બુદ્ધિથી સમજી શકાય છે. આપણે શું કરવાનું છે? બધાને આ જ મંત્ર આપવાનું છે કે બાપને યાદ કરો. લક્ષ્ય તો બાળકોને મળેલું છે. આ વાતોને દુનિયાવાળા સમજી નથી શકતા. પહેલી મુખ્ય વાત જ છે બાપને યાદ કરવાની. રચયિતા અને રચનાની નોલેજ તો મળી ગઈ. રોજ રોજ કોઈને કોઈ નવી નવી પોઈન્ટ અર્થાત વાતો સમજાવવા માટે અપાય છે. જેમ વિરાટ રૂપનું ચિત્ર છે, આના પર પણ તમે સમજાવી શકો છો. જેવી રીતે વર્ણોમાં આવો છો, આ પણ સીડીની બાજુમાં રાખવાનું ચિત્ર છે. આખો દિવસ બુદ્ધિમાં આ જ ચિંતન રહે કે કેવી રીતે કોઈને સમજાવવું. સર્વિસ અર્થાત સેવા કરવાથી પણ બાપને યાદ રહેશે, બાપની યાદ રહેશે. બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે, બાપે સમજાવ્યું છે. તમારા પર 63 જન્મોના પાપ છે. પાપ કરતા કરતા સતો પ્રધાનથી તમો પ્રધાન બની ગયા છો. હવે મારા બનીને પછી કોઈ પાપ કર્મ નહીં કરો. જૂઠ, શૈતાની, ઘર તોડવું, સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ કરવો, આ ધૂતપણું ખૂબ નુકસાનકારક છે. બાપથી યોગ જ તોડાવી દે છે. તો કેટલું પાપ થઈ ગયું. ગવર્મેન્ટ અર્થાત સરકારના પણ ધૂત હોય છે. ગવર્મેન્ટની વાત કોઈ દુશ્મનને સંભળાવી ખૂબ નુકસાન કરે છે, તો પછી તેમને બહુ જ આકરી સજા મળે છે. તો બાળકોના મુખથી સદૈવ જ્ઞાન રત્ન નીકળવા જોઈએ. ઉલટા સુલટા સમાચાર પણ એકબીજાથી પૂછવા ન જોઈએ. જ્ઞાનની વાતો જ કરવી જોઈએ. તમે કેવી રીતે બાપથી યોગ લગાવો છો, કેવી રીતે કોઈને સમજાવો છો. આખો દિવસ આ જ ખ્યાલ રહે. ચિત્રોની આગળ જઈને બેસી જવું જોઈએ. તમારી બુદ્ધિમાં તો નોલેજ છે ને. ભક્તિ માર્ગમાં તો અનેક પ્રકારના ચિત્રોને પૂજતા રહે છે, જાણતા કાંઈ પણ નથી. બ્લાઇન્ડ ફેથ અર્થાત અંધવિશ્વાસ, આઇડલ વર્શિપ અર્થાત મૂર્તિ પૂજા, આ વાતોમાં ભારત પ્રખ્યાત છે. હમણાં તમે આ વાતો સમજાવવામાં કેટલી મહેનત કરો છો, પ્રદર્શનમાં કેટલા મનુષ્ય આવે છે, ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, કોઈ તો સમજે છે આ જોવા સમજવા યોગ્ય છે, જોઈ લેશે, પછી સેવા કેન્દ્ર પર ક્યારેય નથી જતા, દિવસ પ્રતિ દિવસ દુનિયાની હાલત પણ ખરાબ થતી જાય છે, ઝઘડા ખૂબ છે, વિલાયતમાં શું શું થઈ રહ્યું છે વાત નહીં પૂછો, કેટલા મનુષ્ય મરે છે, તમો પ્રધાન દુનિયા છે ને, ભલે કહે છે બોમ્બ્સ ન બનાવવા જોઈએ, પરંતુ તેઓ કહે છે તમારી પાસે ઘણા રાખેલા છે તો પછી અમે કેમ ન બનાવીએ, અહીં તો ગુલામ થઈને રહેવું પડે, જે કાંઈ મત નીકળે છે વિનાશના માટે, વિનાશ તો થવાનો જ છે, કહે છે શંકર પ્રેરક છે, પરંતુ આમાં પ્રેરણા વગેરેની તો વાત નથી, આપણે તો ડ્રામા પર ઊભા છીએ, માયા બહુ જ તેજ છે, મારા બાળકોને પણ વિકારોમાં પાડી દે છે, કેટલું સમજાવાય છે કે દેહની સાથે પ્રીત નહીં રાખો, નામરૂપમાં નહીં ફસાઓ, પરંતુ માયા પણ તમો પ્રધાન એવી છે, દેહમાં ફસાવી દે છે, એકદમ નાકથી પકડી લે છે, ખબર નથી પડતી બાપ કેટલું સમજાવે છે શ્રીમત પર ચાલો, પરંતુ ચાલતા નથી, રાવણની મત ઝટ બુદ્ધિમાં આવી જાય છે, રાવણ જેલથી છોડતો નથી, બાપ કહે છે સ્વયંને આત્મા સમજો, બાપને યાદ કરો, બસ હવે તો આપણે ગયા, અર્ધા કલ્પના રોગથી આપણે છૂટીએ છીએ, ત્યાં તો છે જ નિરોગી કાયા, અહીંયા તો કેટલા રોગી છે, આ રવરવ નર્ક છે ને, ભલે તે લોકો ગરુડ પુરાણ વાંચે છે, પરંતુ વાંચવા અર્થાત સાંભળવા વાળાઓને સમજ કાંઈ પણ નથી, બાબા સ્વયં કહે છે પહેલા ભક્તિનો કેટલો નશો હતો, ભક્તિથી ભગવાન મળશે આ સાંભળીને ખુશ થઈ ભક્તિ કરતા હતા, પતિત બને છે ત્યારે તો પોકારે છે કે હે પતિત પાવન આવો, ભક્તિ કરો છો આ તો સારું છે, પછી ભગવાનને યાદ કેમ કરો છો, સમજે છે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે, શું ફળ આપશે તે કોઈને ખબર નથી, બાપ કહે છે ગીતા વાંચવા વાળાને સમજાવવું જોઈએ, તે જ આપણા ધર્મના છે, પહેલી મુખ્ય વાત છે જ ગીતામાં ભગવાન વાચ, હવે ગીતાના ભગવાન કોણ, ભગવાનનો તો પરિચય જોઈએ ને, તમને ખબર પડી ગઈ છે આત્મા શું છે પરમાત્મા શું છે, મનુષ્ય જ્ઞાનની વાતોથી કેટલા ડરે છે, ભક્તિ કેટલી સારી લાગે છે, જ્ઞાનથી ત્રણ કોસ દૂર ભાગે છે, અરે પાવન બનવું તો સારું છે ને, હવે પાવન દુનિયાની સ્થાપના, પતિ દુનિયાનો વિનાશ થવાનો છે, પરંતુ બિલકુલ સાંભળતા નથી, બાપનું ડાયરેક્શન છે હિયર નો ઇવિલ, માયા પછી કહે છે હિયર નો બાબાની વાતો, માયાનું ડાયરેક્શન છે શિવ બાબાનું જ્ઞાન નહીં સાંભળો, એટલા જોરથી માયા ચમાટ મારે છે જે બુદ્ધિમાં રહેતું નથી, બાપને યાદ કરી જ નથી શકતા, મિત્ર સંબંધી દેહધારી યાદ આવી જાય છે, બાબાની આજ્ઞા નથી માનતા, બાપ કહે છે મામે એકમ યાદ કરો અને પછી ના ફરમાન બરદાર બની કહે છે અમને ફલાણાની યાદ આવે છે, બાપ આવશે યાદ આવશે, યાદ આવશે તો નીચે પડશો, આ વાતોથી તો નફરત આવવી જોઈએ, આ બિલકુલ જ છી છી દુનિયા છે, આપણા માટે તો નવું સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે, આપ બાળકોને બાપનો અને સૃષ્ટિ ચક્રનો પરિચય મળ્યો છે તો તે ભણતરમાં જ લાગી જવું જોઈએ. બાપ કહે છે, પોતાના અંદરને જુઓ. નારદનું પણ દ્રષ્ટાંત છે ને, તો બાપ પણ કહે છે, પોતાને જુઓ. અમે બાપને યાદ કરીએ છીએ, યાદથી જ પાપ ભસ્મ થશે. કોઈ પણ હાલતમાં યાદ શિવ બાબાને કરવાના છે, બીજા કોઈથી લવ અર્થાત પ્રેમ નથી રાખવાનો. અંતમાં શિવ બાબાની યાદ હોય ત્યારે પ્રાણતનથી નીકળે. શિવ બાબાની યાદ હોય, સ્વદર્શન ચક્રનું જ્ઞાન હોય. સ્વદર્શન ચક્રધારી કોણ છે આ પણ કોઈને ખબર નથી. આ પણ કોઈને ખબર થોડી છે. બ્રાહ્મણોને પણ આ નોલેજ કોણે આપ્યું? બ્રાહ્મણોને આ સ્વદર્શન ચક્રધારી કોણ બનાવે છે? પરમ પિતા પરમાત્મા બિંદુ. તો શું એ પણ સ્વદર્શન ચક્રધારી છે? હા, પહેલા તો એ જ છે, નહીં તો આપણને બ્રાહ્મણોને કોણ બનાવે? આખી રચનાના આદિ મધ્ય અંતનું નોલેજ એમનામાં છે. તમારી આત્મા પણ બને છે, એ પણ આત્મા છે. ભક્તિ માર્ગમાં વિષ્ણુને ચક્રધારી બનાવી દીધા છે. આપણે કહીએ છીએ પરમાત્મા ત્રિકાલદર્શી ત્રિમૂર્તિ ત્રિનેત્રી છે, એ આપણને સ્વદર્શન ચક્રધારી બનાવે છે. એ પણ જરૂર મનુષ્ય તનમાં આવીને સંભળાવશે. રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન જરૂર રચતા જ સંભળાવશે ને. રચતાની જ કોઈને ખબર નથી તો રચનાનું જ્ઞાન ક્યાંથી મળે? હમણાં તમે સમજો છો, શિવ બાબા જ સ્વદર્શન ચક્રધારી છે, જ્ઞાનના સાગર છે. એ જાણે છે આપણે કેવી રીતે આ 84ના ચક્રમાં આવીએ છીએ. સ્વયં તો પુનર્જન્મ લેતા નથી, એમને નોલેજ છે જે આપણને સંભળાવે છે. તો પહેલા તો શિવ બાબા સ્વદર્શન ચક્રધારી થયા. શિવ બાબા જ આપણને સ્વદર્શન ચક્રધારી બનાવે છે, પાવન બનાવે છે, કારણ કે પતિત પાવન એ છે. રચતા પણ એ છે, બાપ બાળકોના જીવનને જાણે છે ને. શિવ બાબા બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે, કરણ કરાવન હાર છે ને. તમે પણ શીખો, શીખવાડો. બાપ ભણાવે છે, પછી કહે છે બીજાઓને પણ ભણાવો. તો શિવ બાબા જ તમને સ્વદર્શન ચક્રધારી બનાવે છે. કહે છે, મને સૃષ્ટિ ચક્રનું નોલેજ છે, ત્યારે તો સંભળાવું છું. તો 84 જન્મ કેવી રીતે લો છો? આ 84 જન્મોની કહાની અર્થાત કથા બુદ્ધિમાં રહેવી જોઈએ. આ બુદ્ધિમાં રહે તો પણ ચક્રવર્તી રાજા બની શકે છે. આ છે જ્ઞાન. બાકી યોગથી જ પાપ કપાય છે. આખા દિવસનો પોતામેલ કાઢો. યાદ જ નહીં કરશો તો પોતામેલ પણ શું નીકળશે? આખા દિવસમાં શું શું કર્યું? આ તો યાદ રહે છે ને. એવા પણ મનુષ્ય છે પોતાનો પોતામેલ કાઢે છે. કેટલા શાસ્ત્ર વાંચ્યા, કેટલા પુણ્ય કર્યા, તમે તો કહેશો. કેટલો સમય યાદ કર્યા, કેટલી ખુશી માં આવીને બાપનો પરિચય આપ્યો. બાપ દ્વારા જે પોઈન્ટ્સ અર્થાત વાત મળી છે તેનું ઘડી ઘડી મંથન કરો. જે જ્ઞાન મળ્યું છે તે બુદ્ધિમાં યાદ રાખો. રોજ મુરલી વાંચો, તે પણ ખૂબ સારું છે. મુરલીમાં જે પોઈન્ટ્સ છે તેનું ઘડી ઘડી મંથન કરવું જોઈએ. અહીંયા રહેવાવાળાથી પણ બહાર વિલાયતમાં રહેવાવાળા વધારે યાદમાં રહે છે. કેટલી બાંધેલીઓ છે, બાબાને ક્યારેય જોયા પણ નથી, યાદ કેટલું કરે છે. નશો ચડ્યો રહે છે, ઘરે બેઠા સાક્ષાત્કાર થાય છે અથવા અનાયાસ સાંભળતા સાંભળતા નિશ્ચય થઈ જાય છે. તો બાપ કહે છે, અંદરમાં પોતાની તપાસ કરતા રહો કે અમે કેટલું ઊંચું પદ પામશું, અમારી ચલન કેવી છે, કોઈ ખાન પાનની લાલચ તો નથી, કોઈ આદત ન રહેવી જોઈએ. મૂળ વાત છે અવ્યભિચારી યાદમાં રહેવું. દિલથી પૂછો, હું કોને યાદ કરું છું, કેટલો સમય બીજાને યાદ કરું છું. નોલેજ પણ ધારણ કરવાની છે. બાપ પણ નોલેજ પણ ધારણ કરવાની છે, પાપ પણ કાપવાના છે. કોઈ કોઈએ એવા પાપ કર્યા છે જે વાત નહીં પૂછો. ભગવાન કહે છે, આ કરો પરંતુ કહી દે છે પરવશ છીએ, અર્થાત માયાના વશમાં છીએ. અચ્છા, માયાના વશ જ રહો. તમારે શ્રીમત પર ચાલવાનું છે અથવા તો પોતાની મત પર જોવાનું છે. આ હાલતમાં અમે ક્યાં સુધી પાસ થઈશું, શું પદ મેળવીશું. 21 જન્મોનો ઘાટો પડી જાય છે. જ્યારે કર્માતીત અવસ્થા થઈ જશે તો પછી દેહ અભિમાનનું નામ નહીં રહેશે. એટલે કહેવાય છે દેહી અભિમાની બનો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, કોઈ પણ કર્તવ્ય એવું નથી કરવાનું જેનાથી યજ્ઞ પિતાની નિંદા થાય. બાપ દ્વારા જે રાઇટિયસ બુદ્ધિ મળી છે તે બુદ્ધિથી સારા કર્મ કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બીજી પોઈન્ટ છે, એકબીજાથી ઉલટા સુલટા સમાચાર નથી પૂછવાના, પરસ્પર જ્ઞાનની જ વાતો કરવાની છે. જુઠ્ઠું સૈતાની ઘર તોડવાવાળી વાતો આ બધું છોડી મુખથી સદૈવ રત્ન નીકાળવાના છે. ઇવિલ અર્થાત ખરાબ વાતો ન સાંભળવાની છે, ન સંભળાવવાની છે. વરદાન છે પાંચ વિકાર રૂપી દુશ્મનને પરિવર્તિત કરી સહયોગી બનાવવા વાળા માયાજીત જગત જીત ભવ. પાંચ વિકાર રૂપી દુશ્મનને પરિવર્તિત કરી સહયોગી બનાવવા વાળા માયાજીત જગત જીત ભવ. વિજયી દુશ્મનનું રૂપ પરિવર્તન જરૂર કરે છે. વિજયી દુશ્મનનું રૂપ પરિવર્તન જરૂર કરે છે. તો તમે વિકારો રૂપી દુશ્મનને પરિવર્તિત કરી સહયોગી સ્વરૂપ બનાવી દો, જેનાથી તે સદા તમને સલામ કરતા રહેશે. કામ વિકારને શુભ કામનાના રૂપમાં, ક્રોધને રૂહાની ખુમારીના રૂપમાં, લોભને અનાસક્ત વૃત્તિના રૂપમાં, મોહને સ્નેહના રૂપમાં અને દેહ અભિમાનને સ્વાભિમાનના રૂપમાં પરિવર્તિત કરી દો તો માયાજીત જગત જીત બની જશે. તો માયાજીત જગત જીત બની જશો. સ્લોગન છે, રિયલ ગોલ્ડમાં મારાપણું જ એલોય છે, જે વેલ્યુને ઓછું કરી દે છે. એટલે મારાપણાને સમાપ્ત કરો. રિયલ ગોલ્ડમાં મારાપણું જ એલોય છે, જે વેલ્યુને ઓછી કરી દે છે. એટલે મારાપણાને સમાપ્ત કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા કમ્બાઈન સ્વરૂપની સ્મૃતિથી સદા વિજયી બનો. આજની પોઈન્ટ છે, ક્યારેય કોઈ કાર્યમાં અથવા સેવામાં જ્યારે એકલા અનુભવ કરો છો ત્યારે થાકી જાવ છો, પછી બે ભુજાવાળાને સાથી બનાવી લો છો, હજાર ભુજાવાળાને ભૂલી જાઓ છો, જ્યારે હજાર ભુજાવાળો પોતાનું પરમધામ ઘર છોડીને તમને સાથ આપવા માટે આવ્યા છે તો એને પોતાના સાથે કમ્બાઈન કેમ નથી રાખતા? સદા બુદ્ધિથી કમ્બાઈન રહો તો સહયોગ મળતો રહેશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.